ઓમ શાંતિ. તારીખ 23/12/2022. મુરલીનો સાર છે, મીઠા બાળકો, યાદમાં બેસતી વખતે આંખો ખોલીને બેસો, કારણ કે તમારે ખાતા પીતા ચાલતા ફરતા બાપની યાદમાં રહેવાનું છે. પ્રશ્ન છે, ભગવાનને શોધવા માટે મનુષ્ય દર દર ધક્કા કેમ ખાય છે? કારણ ઉત્તર છે, કારણ કે મનુષ્યોએ ભગવાનને સર્વવ્યાપી કહી ખૂબ ધક્કા ખવડાવ્યા છે. સર્વવ્યાપી છે તો ક્યાંથી મળશે? પછી કહી દે છે, પરમાત્મા તો નામરૂપથી ન્યારા છે. જ્યારે નામરૂપથી જ ન્યારા છે તો મળશે પછી કેવી રીતે, અને શોધશો કોને? એટલે દર દર ધક્કા ખાતા રહો છો. આપ બાળકોનું ભટકવાનું હવે છૂટી ગયું. તમે નિશ્ચયથી કહો છો, બાબા પરમધામથી આવ્યા છે. અમારી બાળકો સાથે આ ઓર્ગન્સ કર્મેન્દ્રિયો દ્વારા વાત કરી રહ્યા છે. બાકી નામરૂપથી ન્યારી કોઈ વસ્તુ હોતી નથી. ઓમ શાંતિ. મીઠા મીઠા બાળકો બાપની યાદમાં બેઠા છે. આ કોણે કહ્યું અને કોને? સર્વ આત્માઓના બાપે પોતાના બાળકો આત્માઓને કહ્યું. આત્માઓએ ઓર્ગન્સથી સાંભળ્યું કે બાબાએ શું કહ્યું. બાબાએ કહ્યું, પોતાના બાપને યાદ કરો છો? બાપને યાદ કરવા માટે શું આંખો બંધ કરવાની હોય છે? બાળકો જ્યારે બાપને યાદ કરે છે તો આંખો તો ખુલ્લી હોય છે. ઉઠતા બેસતા ચાલતા ફરતા બાળકોને બાપની યાદ રહે છે. આંખો બંધ કરવાની જરૂર નથી. આત્મા જાણે છે કે મારા બાપ આ ઓર્ગન્સથી મારી સાથે વાત કરે છે. પરમધામથી આવ્યા છે આ પતિત જૂની દુનિયાને નવી દુનિયા બનાવવા. આ બુદ્ધિમાં છે, આંખો તો ખુલ્લી છે. બાબા વાત કરે છે, તમે સાંભળો પણ છો અને યાદમાં પણ છો. કોણ સાંભળે છે? પરમપિતા પરમાત્મા. એમનું નામ શું છે? જેમ તમારા શરીરનું નામ છે એ બદલાતું રહે છે. એક શરીર લીધું, છોડ્યું, પછી બીજું લીધું તો નામ પણ બીજું પડશે. આત્માનું નામ બદલાતું નથી. બાપ કહે છે, હું પણ આત્મા છું, તમે પણ આત્મા છો, હું પરમધામમાં રહેવાવાળો પરમાત્મા છું. એટલે સુપ્રીમ આત્મા કહે છે. સુપ્રીમ ઊંચામાં ઊંચાને કહેવાય છે. ઊંચ આત્માઓ પણ છે તો નીચ આત્માઓ પણ છે. કોઈ પુણ્ય આત્મા, કોઈ પાપ આત્મા. બાપ કહે છે, મૂ જ આત્માનું નામ સદૈવ એક જ શિવ છે. નામ તો જરૂર જોઈએ ને. ન જાણવાના કારણે કહી દે છે, નામ રૂપથી ન્યારા છે. પરંતુ નામ રૂપથી ન્યારી કોઈ વસ્તુ હોઈ ન શકે. જેમ આકાશ છે કોઈ વસ્તુ તો નથી ને. પોલાર જ પોલાર છે, એનું નામ પણ તો છે ને આકાશ. બહુ જ સૂક્ષ્મ તત્વ છે. સારું, એનાથી પણ ઉપર દેવતા રહે છે. તે પણ પોલાર છે, આકાશમાં બેઠા છે. પછી એનાથી પણ ઉપર હજુ આકાશ, એમાં પણ આત્માઓને બેસવાની જગ્યા છે. તે પણ આકાશ છે, જેને બ્રહ્મ તત્વ કહેવાય છે. આ ત્રણ તત્વ છે, સ્થૂળ સૂક્ષ્મ મૂળ. આત્માઓ તો જરૂર પોલારમાં રહેશે ને. તો ત્રણ આકાશ થઈ ગયા. આ આકાશમાં ખેલ થાય છે તો જરૂર રોશની જોઈએ. મૂળ વતનમાં ખેલ નથી થતો, એને બ્રહ્મ તત્વ કહેવાય છે. ત્યાં આત્માઓ નિવાસ કરે છે. એ છે ઊંચામાં ઊંચા ત્રણ લોક, અર્થાત ત્રણ મંજિલ છે દુનિયાની. એવું નથી સાગરની નીચે કોઈ લોક છે. પાણીની નીચે તો હજી પણ ધરતી છે, જેના પર પાણી હોય છે. તો આ છે ત્રણ લોક. સાયલેન્સ એટલે કે શાંતિ, મૂવી એટલે કે ઇશારા, અને ટોકી એટલે કે વાચા. આ શિવબાબા બેસી સમજાવે છે. શું શિવબાબાને આંખો બંધ કરી યાદ કરવાના છે? ના. બીજા લોકો આંખો કેમ બંધ કરે છે? કારણ કે આંખ દગો આપે છે. મનુષ્ય પોતે કહી દે છે પરમાત્મા નામરૂપથી ન્યારા છે, પછી કહે છે પથ્થર ભીતર બધામાં છે, 24 અવતાર છે, કચ્છ મચ્છ અવતાર છે, હકીકતમાં છે બધા ખોટા જ ખોટા. ઈશ્વરને સર્વવ્યાપી કહી કેટલા રોલા ગપોડા કરી દીધા છે. ભક્તિ માર્ગ છે જ ધક્કા ખાવાનો માર્ગ, મને પણ પૂરા ધક્કા ખવડાવે છે. હવે ભક્ત ભગવાનને યાદ કરે છે કે અમને ભક્તિથી ધક્કાથી બચાવો. જ્યારે અહીં આવીને મળે છે તો કહે છે બાબા અમે તમને ખૂબ શોધ્યા, ખૂબ ધક્કા ખાધા, પરંતુ તમે મળ્યા નહીં. અરે ક્યારથી ધક્કા ખાધા બાબા એ ખબર નથી. હવે બાપ સમજાવે છે જ્ઞાનથી જ સદગતિ થાય છે. મનુષ્ય કુંભના મેળા પર ધક્કા ખાવા જાય છે, જ્યાં પણ પાણી હશે ત્યાં જઈને સ્નાન કરશે. કુંભ અર્થાત સંગમ, અસલ છે આત્મા અને પરમાત્માનો મેળો. પરંતુ ભક્તિમાં પછી તે સાગર અને પાણીનો મેળો બનાવી દીધો છે. દેશ દેશાંતર મેળો લાગે છે, તે છે પાણીમાં સ્નાન કરવાનો મેળો. ઘણા આ વાતોને માને છે, ઘણા નથી પણ માનતા. ઘણા તો નથી ભક્તિને નથી જ્ઞાનને માનતા. બસ મનુષ્ય જન્મે છે પછી મરે છે, નેચર કુદરત જ છે. અનેક મતો છે, એક જ ઘરમાં સ્ત્રીની મત અને પુરુષની મત અલગ થઈ જાય છે. એક પવિત્રતાને માનશે બીજો નહીં માને. હવે તમને શ્રીમદ મળી રહી છે, ગવાયેલું પણ છે શ્રીમદ ભગવાન ઉવાચ. એમની મતથી જ મનુષ્યથી દેવતા બની જાય છે. દેવતા ધર્મ હમણાં નથી, નિશાનીઓના ચિત્ર છે જેનાથી સિદ્ધ છે કે આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો એ રાજ્ય કરીને ગયા છે. જૂનામાં જૂની વસ્તુ છે દેવી દેવતાઓની. લોર્ડ કૃષ્ણ કહે છે અથવા તો કહેશે ગોડ શ્રી નારાયણ. તમે જાણો છો લક્ષ્મીનારાયણનું રાજ્ય હતું જેને વૈકુંઠ કહેવાય છે. શ્રી કૃષ્ણ વૈકુંઠના માલિક હતા, સતયુગના પ્રિન્સ રાજકુમાર હતા. પછી એ જ કૃષ્ણ દ્વાપરમાં કેવી રીતે ગયા? એ જ નામરૂપથી તો આવી ન શકે. એ જે ચૈતન્ય હતા એમના જડ ચિત્ર અહીં છે, પરંતુ એ આત્મા ક્યાં ગયો આ કોઈ નથી જાણતું. બાપ બતાવે છે આત્મા 84 જન્મ લે છે, હમણાં અહીં પાઠ ભજવી રહ્યો છે. ભિન્ન નામરૂપ દેશકાળનો પાઠ ભજવતો આવ્યો છે. આત્મા જ કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. નામરૂપ દેશકાળ મિત્ર સંબંધી બધા અલગ અલગ છે, બીજા જન્મમાં બદલાઈ જશે. તમે જાણો છો હમણાં આપણે ભણી રહ્યા છીએ, પછી આપણે જ દેવી દેવતા બનીશું. સૂર્યવંશીમાં 8 જન્મ લઈશું, એક શરીર છોડી બીજું લઈશું. તે ગર્ભ જેલ નહીં ગર્ભ મહેલ હશે. અહીં ગર્ભ જેલમાં ખૂબ સજા ભોગવે છે. દુઃખ થાય છે ત્યારે કહે છે બસ હવે બહાર કાઢો, અમે હવે પાપ નહીં કરીશું. પરંતુ બહાર માયાનું રાજ્ય હોવાને કારણે ફરીથી પાપ કરવા લાગી જાય છે. ત્યાં ગર્ભ મહેલમાં આરામથી રહે છે. તો બાપ કહે છે બધા વેદ શાસ્ત્ર વગેરેનો સાર હું તમને જ સમજાવું છું. સારું, બાબા કુંભના મેળા પર સમજાવે છે ખૂબ સ્નાન કરવા જશે, ખૂબ ભીડ થશે. અલ્હાબાદમાં ત્રિવેણી પર મેળો લાગે છે. હવે તે કોઈ સંગમ તો છે નહીં, સંગમ થવો જોઈએ સાગર અને નદીઓનો. આ તો નદીઓનો સંગમ છે, બે નદીઓ મળે છે. તેઓ પછી કહી દે છે ત્રીજી નદી ગુપ્ત છે. હવે ગુપ્ત નદી કોઈ હોતી નથી, છે જ બે નદીઓ. જોવામાં પણ બે આવે છે, એકનું પાણી સફેદ એકનું મેલું દેખાય છે, ત્રીજી તો કોઈ છે નહીં. ગંગા જમના છે, ત્રણ નથી. આ પણ ખોટું થયું ને, સંગમ પણ નથી. કલકત્તામાં સાગર અને બ્રહ્મપુત્રા મળે છે. નાવ હોડીમાં બેસીને પેલે પાર જાય છે. ત્યાં મેળો લાગે છે. કેટલી મહેનત કરે છે. અમરનાથ પર તીર્થયાત્રા કરવા જાય છે. ત્યાં પણ શિવલિંગની મૂર્તિ છે. તે ઘરમાં પણ રાખી શકે છે. પછી ત્યાં જવાની જરૂર નથી. આ પણ ધક્કા ખાવાનું ડ્રામામાં નોંધ છે. ત્રિવેણીમાં જાય છે, સમજે છે એ પતિત પાવની છે. કોઈ કોઈને આ પણ ખબર નથી નદીઓ ક્યાંથી આવે છે. પહાડમાંથી આવે છે, પરંતુ પાણી તો સાગરમાંથી આવે છે. વાદળ વરસે છે તો ઊંચા પહાડ હોવાના કારણે બરફ જામી જાય છે. પછી તડકો લાગવાના કારણે જ્યારે બરફ ઓગળે છે તો પાણી ભેગું થઈને નદીઓમાં આવે છે. હવે વિચાર કરો કે પતિત પાવન પરમપિતા પરમાત્મા જ્ઞાનના સાગર તથા જ્ઞાન નદીઓ કે પાણીના સાગર અને નદીઓ ખૂબ અંધકારમાં ધક્કા ખાતા રહે છે. હવે એમને કેવી રીતે બતાવીએ કે આ પતિત પાવની નથી, આ તો વરસાદનું પાણી છે. વાદળોથી પાણી આવે છે, વાદળ પછી સાગરથી પાણી ખેંચે છે. પાણી તો પતિત પાવન હોઈ ન શકે. ગાય પણ છે પતિત પાવન સીતારામ. હે પતિત પાવન આવો. આત્મા કહે છે, હે પતિતોને પાવન બનાવવાવાળા બાબા રહેમ કરો. બાપ સમજાવે છે, આ ભક્તિના ધક્કા ખાવાથી કોઈ પાવન બનતા નથી. આ નદીઓ તો અનાદિ છે જ. પાણી છે પીવા અને ખેતી કરવા માટે. તે કેવી રીતે પાવન કરશે? હમણાં આ તમારો અંતિમ જન્મ છે. હું આવ્યો છું તમને પાવન બનાવવા. સતયુગ પાવન દુનિયા હતી. આ છે પતિત દુનિયા. જે પાવન હતા એ જ 84 જન્મ લઈ પતિત બન્યા છે. એટલે પછી પાવન બનવા માટે બાપને બોલાવે છે. અડધા કલ્પથી ઉતરતી કળા થતી આવી છે. ભારત સતયુગમાં ખૂબ સુખી હતું, પાવન હતું. હમણાં દુખી છે કારણ કે પતિત છે એટલે પોકારે છે ઓ ગોડ ફાધર, અને પછી કહી દે છે એમનું નામ રૂપ નથી. ત્યારે પોકારે કોને છે? આ પણ સમજતા નથી. જેમ કહે છે, આત્મા સ્ટાર સિતારા જેવો છે, ચમકે છે અજબ સિતારો. આત્મા બિલકુલ નાના બિંદુ જેવો છે. ટીકો તિલક પણ અહીં લગાવે છે અને કહે છે, ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. તો આટલા નાના બિંદુ આત્મામાં 84 જન્મોનો અવિનાશી પાઠ નોંધાયેલો છે. તે ક્યારે ખતમ ન થઈ શકે. આ આખું નાટક અવિનાશી છે, ચક્ર ફરતું રહે છે. એવું નથી સૃષ્ટિ એક જગ્યાએ ઊભી છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મ જે પહેલાં હતો તે હમણાં નથી. જરૂર જ્યારે ન હોય ત્યારે તો હું આવું. હું આવીને ફરીથી દેવી દેવતા ધર્મની સ્થાપના કરું છું. તો ચક્ર ફરે છે, હિસ્ટ્રી જ્યોગ્રાફી ફરી રિપીટ થાય છે. સતયુગમાં સૂર્યવંશી રાજ્ય હતું, ત્રેતામાં ચંદ્રવંશી. હવે ફરી તમને 84 જન્મોની ખબર પડી છે ને કેવી રીતે આપણે ચડતી કળામાં આવ્યા છીએ. બાપ બધા બાળકોને પતિતથી પાવન બનાવવાનો રસ્તો બતાવે છે. એવું નથી કહેતા કે આંખો બંધ કરી મને યાદ કરો. ખાતા પીતા ચાલતા મને યાદ કરવાનું છે. આંખો બંધ કરી ખાવાનું ખાશો શું? માખી અંદર ચાલી જશે. આપ બાળકોનું આત્મા જાણે છે કે બાબા એમને ભણાવી રહ્યા છે. એ કહે છે, બાળકો મને યાદ કરો તો તમે પાવન બનશો. જેટલો સમય યાત્રામાં રહે છે તો મનુષ્ય પવિત્ર રહે છે. પાછા આવે છે તો ઘરમાં પછી પતિત બની જાય છે. તમારી છે રૂહાની યાત્રા જે બાપ કરાવે છે. બાપ કહે છે, તમારે અમરલોકમાં ચાલવાનું જવાનું છે તો મને યાદ કરો. આત્મા પવિત્ર થવાથી જ તમે ઉડી શકો છો. અંતમતીથી ગતિ થશે. બાપની શ્રીમતથી જ સદગતિ મળે છે. શ્રીમત કહે છે, હે આત્માઓ, મામેકમ યાદ કરો તો ખાદ નીકળી જાય અને તમે મુક્તિધામમાં ચાલ્યા જશો, પછી જીવન મુક્તિમાં આવશો. આ ચક્રને સમજવાથી તમે ચક્રવર્તી રાજા બનશો. સતયુગ ત્રેતામાં તમે પાવન હતા, પછી બાપ તો પૂછશે ને કે તમને પતિત કોણે બનાવ્યા. આ પણ હમણાં આપ બાળકો સમજો છો કે જ્યારથી રાવણ રાજ્ય શરૂ થાય છે તો પતિત બની જાય છે. અડધા કલ્પ પછી જૂની દુનિયા થઈ જાય છે. પછી તમને સુખ તો નવી દુનિયામાં મળવું જોઈએ. એ હું જ આવીને આપું છું. હું તમને પાવન બનાવું છું. એ તમને પતિત બનાવે છે. હું વારસો આપું છું. રાવણ શ્રાપ આપે છે. આ છે ખેલ. રાવણ તો તમારો મોટો દુશ્મન છે. એનું પૂતળું બનાવીને બાળે છે. ક્યારે જોયું શિવનું ચિત્ર ઉઠાવીને બાળે? નહીં, શિવ તો છે નિરાકાર. રામ સુખ આપવાવાળા એમને કેવી રીતે બાળશે? દુઃખ આપવાવાળો છે રાવણ. કહે છે, આ અનાદિ બાળતા આવે છે. તો શું શરૂથી જ રાવણ રાજ્ય હતું, રામ રાજ્ય હતું જ નહીં? આ બધું સમજાવવું પડે. રાવણ રાજ્ય ક્યારથી શરૂ થયું આ કોઈને ખબર નથી. અડધા કલ્પથી શરૂ થાય છે. તમે બધી દ્રૌપદીઓ પોકારો છો, બાબા અમારી રક્ષા કરો. અરે તમે બોલો, અમારે પતિત બનવું જ નથી. હિંમત જોઈએ. નષ્ટો મોહા બનવાનું છે. હું શરણ ત્યારે આપીશ જ્યારે તમે નષ્ટો મોહા બનશો. મારા તો એક શિવ બાબા, બીજું ન કોઈ. પતિ બાળકો યાદ આવતા રહેશે તો વારસો મેળવી નહીં શકો. ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બાપને યાદ કરો. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમ ગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, શ્રીમદ પર બધાને પાવન બનાવવાનો રસ્તો બતાવવાનો છે. પતિત પાવન બાપનો પરિચય આપવાની યુક્તિ રચવાની છે. નંબર બે, બાપ પાસેથી વારસો લેવા માટે કે બાપની શરણમાં આવવા માટે પૂરેપૂરા નષ્ટો મોહા બનવાનું છે. આંખ ખોલીને બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે. વરદાન છે સર્વશક્તિઓને સમય પર ઓર્ડર પ્રમાણે કાર્યમાં લાવવાવાળા માસ્તર સર્વશક્તિમાન ભવ. માસ્ટરનો અર્થ છે કે દરેક શક્તિ જે સમયે આહવાન કરો તે શક્તિ પ્રેક્ટિકલ વ્યવહારિક રૂપમાં અનુભવ થાય. જે સમયે જે શક્તિની આવશ્યકતા હોય એ સમયે તે શક્તિ સહયોગી બને. શક્તિને ઓર્ડર કર્યો અને હાજર. એવું પણ નહીં, ઓર્ડર કરો સહનશક્તિને અને આવે સામનો કરવાની શક્તિ, તો એને માસ્ટર સર્વશક્તિમાન નહીં કહેવાશે. જેમ શરીરની શક્તિઓ ઓર્ડરમાં છે, એમ સૂક્ષ્મ શક્તિઓ પણ ઓર્ડર પ્રમાણે કાર્ય કરે. એક સેકન્ડનો પણ ફરક ન પડે. સ્લોગન છે, પ્રસન્નતાનો આધાર સંતુષ્ટતાની શક્તિ છે. અચ્છા, ઓમ શાંતિ.